એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર. હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે અમેરિકન સાહિત્યના એક એવા શિખરની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે જાતિ, ધર્મ અને ઓળખના સંઘર્ષને એક નવી જ વાચા આપી.
જેમ્સ બોલ્ડવિનની પ્રથમ નવલકથા ગો ટેલ ઇટ ઓન ધ માઉન્ટેન,
બરાબર 1953માં પ્રકાશિત થયેલી આ કૃતિ ખરેખર તો લેખકના પોતાના જીવનના અનુભવો પર જ આધારિત છે.
હા, બોલ્ડવિનનો ઉછેર હાર્લેમમાં એમના સાવકા પિતાના કડક શાસનમાં થયો હતો અને એમના પિતા એક પાદરી હતા, એટલે ધર્મ, દંભ, સમુદાય અને મુક્તિની ઝંખનાના એમના જે અંગત અનુભવો છે એ જ આ નવલકથાનો પ્રાણ છે.
અને આ વાર્તાની શૈલી પણ અદ્ભુત છે.
ખૂબ જ. બોલ્ડવિનની ભાષામાં તમને પેલું કિંગ જેમ્સ બાઇબલનો જેવો પડઘો સંભળાય, ગોસ્પેલ સંગીતનો લય અનુભવાય. અને આ કથા આપણને સીધા 1935ના હાર્લેમમાં લઈ જાય છે, અને એ પણ ફક્ત એક જ દિવસની ઘટનામાં.
હા, વાર્તાનો નાયક છે જ્હોન ગ્રાઇમ્સ અને એ દિવસે એનો 14મો જન્મદિવસ છે.
સૌ નથી, એ તો એક આધ્યાત્મિક સંકટનો દિવસ બની જાય છે.
બિલકુલ. તો આ નવલકથાનો મુખ્ય સંઘર્ષ શું છે, કયા કેન્દ્રીય પ્રશ્નોએ ઊભા કરે છે?
તમે જુઓ તો આખી કથા જ્હોનની ઓળખ અને એની મુક્તિની શોધની આસપાસ વણાયેલી છે.
એટલે કે?
એટલે મૂળભૂત સવાલ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક ડર, પારિવારિક દમન અને સામાજિક ભેદભાવ વચ્ચે ફસાઈ જાય ત્યારે એ આત્મસ્વીકૃતિ અને સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકે?
ખરું. એટલે વાર્તાનો પ્રવાહ બહારની ઘટનાઓ કરતાં પાત્રોના આંતરમનની યાત્રા પર વધુ કેન્દ્રિત છે.
બરાબર. જ્હોન, એના ક્રૂર સાવકા પિતા ગેબ્રિયલ, એની સહનશીલ માતા એલિઝાબેથ અને એનો બળવાખોર ભાઈ રોય, આ બધા પાત્રોના સંબંધોમાં જે પીડા, આશા અને તિરસ્કારની ગાંઠો વણાયેલી છે ને, એ જ વાર્તાને આગળ ધપાવે છે.
તો ચાલો આપણે કથાના પ્રથમ ભાગથી જ શરૂઆત કરીએ. જ્હોનના 14મા જન્મદિવસની સવાર કેવી હતી?
નવલકથાનો પહેલો ભાગ ધ સેવન્થ ડે શરૂ જ એક તંગ અને દમનકારી વાતાવરણથી થાય છે. જ્હોન એના સાવકા પિતા ગેબ્રિયલની તીખી નજર હેઠળ ઘરના કામકાજ કરી રહ્યો છે
અને એ સતત એવું અનુભવે છે કે જાણે એ પોતાના પરિવાર અને ચર્ચના સંતોની દુનિયાથી સાવ અલગ છે.
હા, એનું મન બહારની દુનિયા તરફ ખેંચાય છે, સિનેમા, પુસ્તકાલયો, પણ પેલો નરકમાં જવાનો ડર એને રોકી રાખે છે.
અને આ દરમિયાન એનો નાનો ભાઈ રોય, જે ગેબ્રિયલનો લાડકો છે,
એ માની અવગણના કરીને રમવા જાય છે અને સફેદ છોકરાઓ સાથેની લડાઈમાં ઘાયલ થાય છે, ચહેરા પર ચાકુ વાગે છે.
અને આ ઘટનાની પરિવાર પર શું અસર થાય છે?
ઘરમાં જાણે વિસ્ફોટ થાય છે. ગેબ્રિયલ ઘાયલ દીકરાને દિલાસો આપવાને બદલે એની ઉદ્ધતતાઈ પર ગુસ્સે થઈને એને મારે છે. અને એનો ગુસ્સો પછી એની પત્ની એલિઝાબેથ પર અને ત્યાં હાજર જ્હોન પર પણ ઉતરે છે.
આ હિંસક પ્રસંગ જાણે પરિવારના દંભનો પડદો ફાડી નાખે છે.
બિલકુલ. આ ઘટના પછી આખો પરિવાર રાત્રે ચર્ચમાં એક ખાસ પ્રાર્થના સભા, જેને ટેરી સર્વિસ કહે છે, એના માટે જાય છે. પણ જ્હોનને તો એ પોતાના અંતના આગમન જેવું લાગે છે.
અને અહીંથી નવલકથા એક અનોખો વળાંક લે છે. બીજો ભાગ ધ પ્રેયર્સ ઓફ ધ સેન્ટ્સ વર્તમાનને થંભાવીને ભૂતકાળમાં ડૂબકી લગાવે છે. આ રચના વિશે શું કહેશો?
સાચું કહું તો આ ભાગ નવલકથાનું હૃદય છે. પ્રાર્થના સભા દરમિયાન વાર્તા ત્રણ વડીલો, ફ્લોરેન્સ, ગેબ્રિયલ અને એલિઝાબેથ, એમની યાદોમાં સરી જાય છે.
ફ્લોરેન્સની પ્રાર્થનાથી શરૂ કરીએ.
હા, ફ્લોરેન્સની પ્રાર્થનામાં આપણને તેના ભાઈ ગેબ્રિયલ પ્રત્યેનો તીવ્ર તિરસ્કાર દેખાય છે. એ ગેબ્રિયલને ડૂબતો સંબંધ અને એનાથી જન્મેલા દીકરા રોયલનું રહસ્ય વર્ષોથી સાચવી રહી છે.
એ દીકરો જેને ગેબ્રિયલે ક્યારેય સ્વીકાર્યો નહોતો.
બરાબર. પછી આવે છે ગેબ્રિયલની પ્રાર્થના, જે સૌથી લાંબી અને આત્મખોજવાળી છે. આપણે એના જુવાનીના પાપો, એના ધર્માંતરણ અને એસ્થર નામની સ્ત્રી સાથેના એના સંબંધ વિશે જાણીએ છીએ.
અને એ એના પુત્ર રોયલને તરછોડી દે છે.
હા, જે પાછળથી છરીબાજીમાં મૃત્યુ પામે છે, અને આ અપરાધભાવ એને હંમેશા સતાવે છે.
અને છેલ્લે એલિઝાબેથની પ્રાર્થના.
એમાં એક કરુણ પ્રેમકથા છે. આપણને જ્હોનના સાચા પિતા રિચાર્ડ વિશે જાણવા મળે છે, જે એક બુદ્ધિશાળી અને પ્રેમાળ વ્યક્તિ હતો.
પણ
પણ જાતિવાદી સમાજના અન્યાય અને પોલીસના અત્યાચારથી ભાંગી પડીને એણે આત્મહત્યા કરી લીધી હતી. અને તે સમયે એલિઝાબેથ ગર્ભવતી હતી.
એટલે પોતાના પુત્રના ભવિષ્ય માટે એ ગેબ્રિયલ સાથે લગ્ન કરી લે છે.
બરાબર.
આ ફ્લેશબેક્સ પાત્રોના વર્તમાન વર્તનને સમજવા માટે એક મજબૂત પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. ગેબ્રિયલનો જ્હોન પ્રત્યેનો તિરસ્કાર અને એલિઝાબેથની લાચારી, એ બધાનું મૂળ આ ભૂતકાળમાં છે.
હા,
તો હવે વાર્તાના અંતિમ અને સૌથી નાટકીય ભાગ પર આવીએ. ધ થ્રેશિંગ ફ્લોર. ચર્ચમાં શું થાય છે?
વાર્તા વર્તમાનમાં પાછી ફરે છે. ચર્ચમાં પ્રાર્થના અને સંગીત ચરમસીમાએ છે. પોતાના પાપના ભાર નીચે દબાયેલો જ્હોન પવિત્ર આત્માના આવેશમાં ફસડાઈ પડે છે.
થ્રેશિંગ ફ્લોર પર.
હા, એટલે કે વેદી સામેની જગ્યા પર, જે દેવી ન્યાયનું પ્રતીક છે. ત્યાં એ ભયાનક દ્રશ્યો અને શૈતાન સાથે સંઘર્ષ અનુભવે છે. અને લાંબા હિંસક સંઘર્ષ પછી પેલો અંધકાર દૂર થાય છે અને એને દિવ્ય પ્રકાશનો અનુભવ થાય છે. તે થાકેલો પણ રૂપાંતરિત થઈને ઊભો થાય છે અને જાહેર કરે છે કે એની મુક્તિ થઈ ગઈ છે.
પણ આ મુક્તિનો અર્થ શું છે? શું એની બધી સમસ્યાઓ હવે હલ થઈ જાય છે?
ના, અને એ જ તો બોલ્ડવિનની ખૂબી છે. સવારમાં જ્યારે પરિવાર ઘરે પાછો ફરે છે ત્યારે જ્હોન એક નવી નાજુક શાંતિ અનુભવે છે. પણ ગેબ્રિયલનો ઠંડો પ્રતિભાવ સૂચવે છે કે સંઘર્ષ હજી પૂરો નથી થયો.
પણ જ્હોનમાં એક બદલાવ આવ્યો છે.
ચોક્કસ. જ્હોન હવેના પિતાને ડરથી નહીં પણ દયાથી જુએ છે. એની આધ્યાત્મિક મુક્તિ થઈ છે, પણ એના પિતા, સમાજ અને પોતાની પ્રકૃતિ સામેનો એનો સંઘર્ષ તો ખબર છે,
હમણાં જ શરૂ થયો છે.
અહીં બોલ્ડવિનનો એક વિચાર બહુ સચોટ રીતે બંધ બેસે છે.
કયો?
તે તેના પિતાના પાપો માટેનો ભોગ બનવાનો હતો અને તેના પિતા તેને આ માટે ક્યારેય માફ નહીં કરે, કારણ કે પિતા હવે પુત્ર દ્વારા માફી મેળવવા ઇચ્છતા હતા.
વાહ, કેટલું ગહન મનોવૈજ્ઞાનિક સત્ય છે. તો આ નવલકથાના મુખ્ય વિષયોની વાત કરીએ તો ધર્મ અહીં બેધારી તલવાર જેવો છે.
બરાબર. મુક્તિ પણ આપે છે અને દમન પણ કરે છે.
અને સાથે જ ભૂતકાળનો બોજ, પિતા પુત્રનો સંઘર્ષ અને જાતિવાદની પીડા જેવા વિષયો પણ કેન્દ્રમાં છે.
અને બોલ્ડવિનની જે બાઇબલ જેવી ગદ્ય શૈલી છે અને પ્રતીકોનો ઉપયોગ, જેમ કે મુક્તિ માટે ચડવાનો પર્વત અને શુદ્ધિકરણ માટેનો થ્રેશિંગ ફ્લોર, એ આ કથાને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે.
ખરેખર આ નવલકથા વાચકને ભાવનાત્મક રીતે જકડી રાખે છે.
હા, તે આપણને ગ્રાઇમ્સ પરિવારની પીડા અને એમની ઝંખનાનો સાક્ષી બનાવે છે. અને એ કોઈ સરળ જવાબો નથી આપતી, પણ આપણને વિશ્વાસ, ક્ષમા અને સ્વતંત્રતાના સંઘર્ષ વિશે ગહન પ્રશ્નો સાથે છોડી દે છે.
આ કથા આપણને શીખવે છે કે સાચી ઓળખની શોધ એ માત્ર બાહ્ય સંઘર્ષ નથી.
ના, એ તો પોતાના અંદરના અંધકાર અને પ્રકાશને સમજવાની એક આંતરિક યાત્રા છે.
અને કદાચ એટલે જ દાયકાઓ પછી પણ આ કૃતિ દરેક એ વ્યક્તિ માટે પ્રાસંગિક છે જે પોતાની ઓળખ માટે સંઘર્ષ કરી રહી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.